તારીખ 18/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 395 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 768
પત્રાંક 395 મઠાળામાં ઓમ લેખક છે એમાં સ્વરૂપ સ્મરણ છે ઓમમાં વાચ્ય એનો આત્મા છે સ્વરૂપ છે તેમ શ્રુત ધર મેરે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપક વંતરે વિક્ષેપ રહિત એવું જે વિચાર જ્ઞાન વિક્ષેપ રહિત એવું જેનું વિચાર જ્ઞાન થયું છે એવો જ્ઞાનાક્ષેપક વંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તે વિશે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે એ સામાન્ય ભાવ ઉપરના પદનો છે. શું કહે છે અહીંયા કે વિક્ષેપ રહિત થયું છે જેનો વિચાર જ્ઞાન અક્ષેપકવંત લીધે ને એવો અક્ષેપકવંત અક્ષેપ એટલે વિક્ષેપ રહિત થયું છે જેનો વિચાર જ્ઞાન એટલે સ્થિર ચિત્તવાળો છે શાંત ચિત્તવાળો છે. વિક્ષેપ છે તે અશાંત ચિત્ત બતાવે છે શું ચંચળતા બતાવે છે અશાંતપણું બતાવે છે. શાંત ચિત્તથી જેનો વિચાર જ્ઞાન ચાલે છે અને જે આત્મકલ્યાણની ઈચ્છાવાળો છે આત્મકલ્યાણની ભાવનાવાળો જીવ મુમુક્ષુ જીવ છે તે મુમુક્ષુ જીવ જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે શ્રુત ધર્મ લીધો ને એટલે જ્ઞાનીની વાણી લીધી છે અજ્ઞાનીની વાણી નથી. જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિશે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે છે એટલે જે એને પોતાના આત્મકલ્યાણનું શ્રવણ કર્યું છે એના ઉપર એ બળવાન થાય છે નિશ્ચળ થાય છે એટલે બળવાન પરિણામ ધારણ કરે છે એવો સામાન્ય ભાવ આ પદનો છે. તે નિશ્ચળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે તે પ્રથમ જ જણાવ્યું છે. તે નિશ્ચળ પરિણામનું સ્વરૂપ કે પ્રિય એવા પોતાના સ્વામીને વિશે બીજા ગ્રહકામને વિશે પ્રવર્તન થતાં પણ પતિવ્રતા એવું સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે એટલે એનું મન ચંચળ નથી થતું. બીજા કામ કરે છે માટે એનું મન ચંચળ થઈ જાય છે એવું નથી. કેમ કે એનો આધાર છે એનું સુખનું સ્થાન છે બે એમાં ભાવ છે સ્ત્રીને એક આધાર બુદ્ધિ છે અને એક કેમ કે એ રક્ષા કરે છે અને જરૂરિયાતની ચીજ વસ્તુ પણ પ્રાપ્ત થાય છે અને આકુલતા થાય ત્યાં મદદ કરે છે એટલે સુખ બુદ્ધિનું પણ કારણ સ્થાન છે અને આધાર બુદ્ધિનું પણ સ્થાન છે એટલે બીજા કામ કરવામાં એમાં આડું નથી આવતું કેમ કે એ બે બુદ્ધિ અભિપ્રાય બતાવે છે અને અભિપ્રાય છે એ પરમેનન્ટ પરિણમન છે એટલે એની પરિણતિ થઈ જાય છે. જે પદનો વિશેષ અર્થ આગળ લખ્યો છે આ પદનો આગળ વિશેષ અર્થ લખ્યો છે એટલે 394 લખ્યો છે તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવા ઉપરના પદને વિશે સંધિભૂત કરવું યોગ્ય છે. કારણ કે મન મહિલાનું વાલા ઉપર એ પદ છે તે દ્રષ્ટાંતરૂપ છે સિદ્ધાંત તો બીજા પદમાં છે. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતા જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દ્રષ્ટાંત દેવું ઘટે છે એમ જાણે ગ્રંથ કરતા તે સ્થળે જગતમાં સંસારમાં પ્રાય મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ક્લેશાદી ભાવ રહિત એવો કામ્ય પ્રેમ, ક્યાં શું વિશેષણ વાપર્યો? સામાન્ય રીતે સ્ત્રી પુરુષ વચ્ચે ક્લેશ થતો હોય છે એની વાત નથી આયા, બહુ ભાગા પરિસ્થિતિ છે અત્યારે કે પતિ પત્ની વચ્ચે પ્રકૃતિનો મેળ નહીં ખાવાને લીધે, અભિપ્રાયોનો મેળ નહીં ખાવાને લીધે ફ્રિક્શન થાય છે, ઘર્ષણ થાય છે, ક્લેશ થાય છે, અણગમો થાય છે. અણગમો પણ ક્લેશ જ છે, ભલે કોઈ ન બોલતી હોય, સ્ત્રી બોલીને વ્યક્ત કરે, કોઈ બોલ્યા વગર સહન કરી લે, એટલે પણ કઈને ક્લેશ તો થાય જ છે. એ પ્રેમની તો વાત જ નથી, એવા પ્રેમની વાત નથી આયા. એ દ્રષ્ટાંત બહુ સમર્થ લીધું છે, શું કે જેને પૂરો સંતોષ છે, પોતાના પતિથી પૂરો સંતોષ છે અને એના પ્રત્યે એને પરમ પ્રેમ છે. શું એમ જાણીને ગ્રંથ કરતા તે સ્થળે જગતમાં સંસારમાં પ્રાય મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ક્લેશ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીનો, તે જ પ્રેમ સત્પુરુષથી શ્રવણ થયો હોય છે જે ધર્મ, તે વિશે પરિણમિત કરવા કહે છે. એને પોતાનું આત્મકલ્યાણ એટલું વહાલું હોય, એટલું વહાલું હોય એ દ્રષ્ટાંત અનુસાર લેવું, એમ સિદ્ધાંત સમજાવું છું. હિત કેટલું વહાલું હોય, કેમ કે હિતોપદેશ છે, જે શ્રવણ કરેલો ધર્મ છે એ શું છે? હિતોપદેશ છે. તો જેને પોતાનું આત્મહિત બહુ વહાલું છે, અતિ પ્રિય છે, જેને લઈને એને આત્મહિતને ટોપ પ્રાયોરિટી આપી છે. આત્મહિત વાલું છે એટલે શું કર્યું છે? ટોપ પ્રાયોરિટી આપી છે, સૌથી મુખ્યતા એ કામને. જેમ પેલી સ્ત્રીને એનો સૌથી મુખ્ય એનો પતિ, તો અહીંથી કહે છે કે સૌથી મુખ્ય એવું મારું આત્મહિત, મારું આત્મકલ્યાણ એ સૌથી મોટી વાત છે. એમ કેમ કહ્યું કે જગતમાં ફરજને નામે ઘણી મુખ્યતાઓ સેવાય છે. કુટુંબની ફરજ, સમાજની ફરજ, જાતિની નાતિની ફરજ, એવી અનેક પ્રકારની ફરજોની મુખ્યતામાં બહુભાગ માણસો, મોટા ભાગના માણસો આત્મહિતને ગૌણ કરી જાય છે. એ બધા કામોમાં કેટલાક કામો એવા હોય છે કે જે ઇવન જરૂરિયાત વાળા હોય છે કે કર્યા વગર ચાલે પણ નહીં. જેમ સ્ત્રીને ઘરકામ કર્યા વગર ચાલે નહીં, એને રસોઈ બનાવવી જ પડે, ઘરની સાફસફાઈની વ્યવસ્થા રાખવી જ પડે, કપડાં રોજે રોજના ધોવા પડે, જેમાં એ વાસણ ઉટકવા સાફ કરવા, પહેલાં તો કામવાળા ક્યાં હતા, એ બધું કરવું જ પડે. અનાજ દળવું હોય તો ઘંટી પણ કરતા, હાથે દળતા, પાણી ભરવું, બધું કામ કરવું પડે. સમસ્ત કામ કરે તો પણ મુખ્યતા છૂટે છે? એના પતિની મુખ્યતા નથી છૂટતી. એમ સંસારમાં કેટલા કામ એવા છે કે અનિવાર્યપણે કરવા જ પડે. જેને આજીવિકાની વ્યવસ્થા ન હોય એને ભરણ પોષણ માટે કોઈને કોઈ વ્યવસાય કરવો જ પડે, ચાલે જ નહીં. તો એ કામ નડે કે ન નડે, કે છે કે ન નડે, કેમ કે એનું આત્મકલ્યાણ માટે શ્રવણ કર્યો છે એવો જે ધર્મ, એ ધર્મ ઉપર એનું ચિત્ત લાગેલું છે, માટે એને ન નડે એમ કે છે. ન નડે તો શું થાય? તો કામ તો કરે તો નડે તો ખરા જ ને, એમ લાગે કે નહીં, એને એ આત્મકલ્યાણના પ્રયોગનું નિમિત્ત બનાવે. સાધન બનાવે, ન નડે. તે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ, તેમાં સર્વ બીજા જે પદાર્થ તે પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ, શું છે, પહેલા પ્રેમ હતો, બીજા પદાર્થો પ્રત્યે પ્રેમ હતો, સંયોગો પ્રત્યે મમત્વ હતો, પ્રેમ હતો, કુટુંબ પ્રત્યે, બીજા સંયોગો પ્રત્યે, પરિગ્રહ પ્રત્યે, વ્યવસાય પ્રત્યે, ત્યાંથી ઉદાસીન થઈ એક લક્ષ્યપણે. હવે કેવું કેવું મનમાં શું, જે મન અક્ષેપક મન છે એ દ્રઢતા ધારણ કરે છે. દ્રઢતા એટલે શું, એને બહુ સરસ અહીંયા દ્રઢતા બતાવે છે કે એક લક્ષ્યપણે, લક્ષ્ય ફરતું નથી, એક ધ્યાનપણે, લક્ષ્ય જ્ઞાનનો પર્યાય, ધ્યાન ચારિત્રનો પર્યાય, બેમાં પરિણમન છે. એક લયપણે, ધારાવાહીપણે, સતતપણે, એક સ્મરણપણે, બીજું સ્મરણ નહીં એનું જ સ્મરણ, એક શ્રેણીપણે, તો ચડતા પરિણામે, શ્રેણી એટલે વર્ગ નથી કહેતા, પહેલું શ્રેણીમાં ભણે છે, બીજા શ્રેણીમાં ઉપર ચડતા ચડતા, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એટલે સાવધાની, ઉપયોગીનો અર્થ સાવધાનીપણે એની એની દરકાર, અને એક પરિણામપણે. સર્વ વૃત્તિમાં રહેલો એક પરિણામપણે એટલે એની પરિણતિ, બીજી સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડીને, એટલે ઈચ્છા, બીજી વૃત્તિમાં જે ઈચ્છા છે, કામ્ય એટલે ઈચ્છા, તે મટાડી શ્રુત ધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે. આવી રીતે આ બીજા પદમાં ઉપદેશ કર્યો છે. એ કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. શ્રુત એટલે ઉપદેશ, આત્મકલ્યાણનો ઉપદેશ, એને વાલો કરવો જોઈએ. વાલો એટલે સાંભળવામાં વાલો એમ ને, એનું અમલીકરણ કરે વાલો એમ થાય છે. તથાપિ દ્રષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દ્રષ્ટાંતની પરિસીમા, તથાપિ દ્રષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દ્રષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કયો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમા પરિસીમાપણાને પામતો નથી. દ્રષ્ટાંતની મર્યાદા હોઈ શકે, આ સિદ્ધાંતની મર્યાદા નથી. બેહદપણે મારા આત્મકલ્યાણની મારે ઉપાસના કરવી છે, એ શ્રુત મને મળતું હોય, પ્રાપ્ત થતો હોય, તો એની પાસે બીજું આખું જગત મને ગૌણ છે, બધું જ મારું મને ગૌણ છે. અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારરૂપ એટલે મોક્ષ, સંસાર પરિણતિ, અનંત પરિણતિ પ્રાપ્ત થઈ ગઈ છે. ઘણી ગાઢ દશા છે સંસાર પરિણતિની, તેથી મોક્ષનો કોઈ અંશ બોધને નથી, કોઈ અંશે મોક્ષનો બોધ નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થઈ તે અંશ દ્રષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો, તો તે વિષમ એવી સંસાર પરિણતિ આડે તેને અવકાશ પ્રાપ્ત થતો નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશ દ્રષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો, કઈ અસંસારરૂપ કોઈ અંશ આત્મની દ્રષ્ટિ પ્રગટ થવાનો યોગ પ્રાપ્ત થયો એમાં પણ ઘણા કારણો ભેગા મળે. ઘણા કારણોમાં શું મળે? મનુષ્ય ભાવ મળે, પછી તથારૂપ કાં તો જૈન કુળ મળે, કાં જૈન શાસ્ત્રો મળે, કાં કોઈ સત્પુરુષ મળે. આવા બધા ઘણા કારણો ભેગા થાય, પછી પોતાની રુચિ થાય, પોતાની યોગ્યતા હોય, પાત્રતા આવે, આવા ઘણા કારણોનો ભેદ થાય ત્યારે એ અંશ પ્રગટવાનો યોગ પ્રાપ્ત થયો. તો તે વિષમ એવી સંસાર પણ તે અડે તેને અવકાશ પ્રાપ્ત થતો નથી. ત્યાં પહેલી જે પરિણતિ અંદરની ઘડાઈ ગયેલી છે એ મચક આપતી નથી. આવો બધો યોગ પ્રાપ્ત થઈ જાય છે, મનુષ્યગુણો મળે, જૈન કુળ મળે, જૈન શાસ્ત્ર મળે, સત્પુરુષનો યોગ મળે, પોતે એની અંદર પ્રવૃત્તિ કરતો થાય, આ બધા કારણો મળે, પણ પેલી જે સંસાર પરિણતિ થઈ ગઈ છે એ એવી વિષમ પરિણતિ થઈ ગઈ હોય છે કે ત્યાં એની આડે આડી આવે છે અને એ વંશ પ્રગટવાનો અવકાશ પ્રાપ્ત થતો નથી. જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વ પ્રાપ્તિ ભાન ઘટતું નથી. અને જ્યાં સુધી એ પરિણતિ ભેદાય નહીં, છેદાય નહીં સંસાર પરિણતિ, ત્યાં સુધી જીવને પોતાનો આત્મભાન થવો એ સંભવિત નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કાંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે. જ્યાં સુધી આત્મભાન આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી પોતાના સુખનો સ્વાદ તો આવે નહીં, સુખનો અનુભવ તો થાય નહીં, ત્યાં સુધી જીવ દુઃખી છે, ચોક્કસ દુઃખી છે. સુખનો અભાવ દુઃખ છે. ત્રીજી તો કોઈ સ્થિતિ નથી, ક્યાં જીવ સુખી હોય, ક્યાં દુઃખી હોય, દુઃખી કેવો ઘટે છે. એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે, જે તે કહેતા હતા, કહે છે અને ભવિષ્યકાળે કહે છે. કેમ એ માર્ગને કહે છે? કે જીવ છે એ આત્મજ્ઞાન ન પામે ત્યાં સુધી દુઃખી છે. સંસારમાં જીવો પ્રાણીઓ બહુ દુઃખી છે, ઘણા દુઃખી છે. એમ જાણીને, એમ દેખીને જેને અત્યંત અને અનંત કરુણા પ્રાપ્ત થઈ છે, એવા જે આપ્ત પુરુષ, આપ્ત પુરુષ એટલે સજીવન મૂર્તિ, નાની હોય, મુનિ હોય કે તીર્થંકર આદિ હોય, એ જે જીવોને સુખી થવાનો માર્ગ કહે છે, એની પાછળ એમની નિષ્કામ કરુણા નો ભાવ કામ કરે છે. જે મુનિઓએ ઘરબાર છોડ્યા, રાજપાટ છોડ્યા, રાણીઓ છોડી, રાજકુંવરો છોડ્યા, સંપત્તિ છોડી, બધી તમામ પ્રકારની અનુકૂળતાઓ છોડી, જંગલમાં જ્ઞાન ધ્યાનમાં રહેવા ગયા, એ પણ પાછા શાસ્ત્ર લખે છે. સમયસર લખો કુંદાચાર્ય, અજ્ઞાનીને જ્ઞાન પમાડવા, મિથ્યાત્વનો અંધકાર ટાળવા, કેમ લખાણું હોય? 415 ગાથા, કેટલી ગાથા લખી? 2-4-5 કડી નથી લખીને મૂકી દીધી, 415 ગાથા લખી. શેમાંથી લખી? અનંત, અત્યંત અનંત કરુણા આવી. જગતના દુઃખી જીવોને જોઈને મુનિ દશામાં એવી કરુણા આવે, તો એથી જેને ઓછી વિતરાગતા પ્રાપ્ત છે એવા સત્પુરુષને વિશેષ કરુણા મળે. એટલે કૃપાળુ દિવસ સત્પુરુષને આગળ કર્યા છે એનું કારણ થોડું એ છે. એટલે તો વિતરાગ બહુ છે ને, એવા ઘણા મુનિઓ થઈ ગયા જેણે કાંઈ એક અક્ષરે ન લખ્યો, જ્ઞાન ધ્યાનમાં પોતાનું સાધીને સીધા લેવા આવ્યા ગયા, એવા ઘણા એવાય ઘણા થયા છે. એમનો દોષ નથી કાંઈ, એ કાંઈ એમનો દોષ નથી. અને આવી અનંત અત્યંત અનંત કરુણા આવે તો પણ એમનો દોષ નથી, તો પણ એમનો દોષ નથી એવું છે. અમૃતચંદ્રાચાર્ય લખે છે કે આ પરમાગમની ટીકા કરતા અમારી આત્મવિશુદ્ધિ થાવ. એક બાજુ એ પ્રવૃત્તિનું એક પાસું જગતના જીવો પ્રત્યેની કરુણાનું છે, એ જ પ્રવૃત્તિનું એક બીજું પાસું એવું છે કે પોતાના આત્મત્વને ઘૂંટે છે, બીજું પાસું છે. અને બંને સુંદર છે, બંને પાસા ખૂબ સુંદર છે. કોઈ કોઈ અણસમજે એવી વાત કરે છે, જે નીચેના ભૂમિકાવાળાનો તો અધિકાર જ નથી એવી વાત કરો. આચાર્યનો તો પણ એ પણ રાગ છે, એ શાસ્ત્ર લખે છે, એટલો પણ રાગ છે. નીચેની ભૂમિકાવાળાને એ શોભતું નથી. તું ગુણ જો ને એમાં, તને દોષ કેમ દેખાય છે? એનો ગુણ જો, અને બંને પાછા ગુણવાન છે. અને કોઈ એક ન્યાયે ચારિત્ર મૂળ ગણીને સ્વરૂપમાં સ્થિર ન રહ્યા ને વિકલ્પ આવ્યો, એવો એ કોઈ એક ન્યાય થી પકડીને તમે લ્યો, તો પણ એ દોષની અંદર કોઈ કુદરતી સંકેત છે. કુદરતી સંકેત છે કે એ દ્રવશ્રુત જે છે ભાવશ્રુત માંથી નીકળેલું, એ કેટલાય જીવોનું કલ્યાણમાં નિમિત્ત પડશે. જો એમનો ચારિત્ર મૂળનો કહેવાતો દોષ, આપણે દોષ ગણવો નથી પણ કહેવાતો દોષ, જો બીજાના કલ્યાણમાં નિમિત્ત થાય તો એમની અંતર પરિણતિના ગુણની શું વાત કરવી, કે એની તો કોઈ વાત જ થઈ શકે નથી. જે હીરાની રજ લાખો રૂપિયા કેરેટથી વેચાતી હોય, તો એ હીરો કેટલા કેટલી કિંમતે વેચાતો હોય, કે એની કાંઈ કિંમત તો કોઈ ન કરી શકે. એવું છે વાત. વાણી છદ્મસ્ત અવસ્થામાં રાગ નિમિત્તક હોય છે, પણ બીજાને વિતરાગતા ઉત્પાદક નિમિત્તક હોય છે. કેવી કુદરતી ઘટના છે. ભગવાનની પ્રતિમા મૂર્તિ અચેતન છે, બોધ સચેતન નો કરાવે છે. ત્યાં બીજું કોઈ નિમિત્તત્વ જ નથી. સચેતન નો સ્વરૂપમાં ચેતન સ્વરૂપ નો બોધ થવો જ એનો નિમિત્ત છે. એક બહુ સરસ પદ છે એમાં સ્તમન મંદિરમાં એ વિષયમાં કોઈ કવિ લેખ છે, ભગવાનની પ્રતિમાને ભક્તિ કરતા કરતા કે અચેતન છો પણ તમે તો સચેતનનો બોધ કરાવો છો, આ એક ગજબની વાત છે. એમ વચન પૂતગળો અચેતન છે, બોધ સચેતનનો કરાવે છે. એવી વિચિત્ર ઘટના છે. માનો કે તર્ક કરો એક,
કે જેટલા મોક્ષ માર્ગી જીવો થાય એ બધા સ્વરૂપમાં સમાઈ જાય અને પોતાનું આત્મકલ્યાણ કરીને લ્યા જાય અને કોઈને વાણી પ્રગટે જ નહીં તો મેં બીજો જ્ઞાની ન થાય. પેલો જ્ઞાની છે પછી કોઈ બીજો જ્ઞાની જેટલાનો સવાલ જ ઉભો નથી થતો. આવું એક કુદરતી વ્યવસ્થા અને કોઈ ઘટના જ વિચિત્ર છે. કઈ વાતને કઈ દ્રષ્ટિએ મૂલવવી, કે જે મૂલવણી કરતા જીવને પોતાને કલ્યાણ થાય અને અકલ્યાણ ન થાય. બસ આવી જે વિચારણા તે સુવિચારણા છે અને તે સરળ વિચારણા છે. નિષ્કાળ કરુણાની સ્તુતિ કરતા પણ આત્મસ્વભાવ પ્રગટાય છે. દર્શનનો કટ કાપે છે ને, એમની નિષ્કામતા જોઈને દર્શનનો કાપે છે. એમાં એમને રાગનો જોયો, નિષ્કારણ કરુણામાં રાગનો અંશ ન જોયો, નિષ્કામતામાં પવિત્રતા જોઈએ. દ્રષ્ટિકોણ જેવો ગુણદ્રષ્ટિ શું કામ કરે છે. એમણે તો અન્ય મતોની ચર્ચા કરી છે ને, એમાં પણ વલ્લભાચાર્યના મતની, સહજાનંદ સ્વામિનારાયણના મત, એમાં પણ એમણે ગુણદ્રષ્ટિથી બહુ ચર્ચા કરી છે. આ મુદ્દો એમનો બહુ સારો છે, આ મુદ્દો એમનો બહુ સારો છે, બાકીની વાતની ચર્ચા ન કરે. ગુણ ઉપાડી લ્યો, ગમે ત્યાંથી ગુણ ઉપાડી લ્યો, ગમે ત્યાંથી ગુણને ઉપાડી લ્યો. લૌકિકમાં પણ લૌકિક સદગુણો કેળવા વાળાની એવી દ્રષ્ટિ હોય છે. કૂતરો તો કૂતરો છે, પણ એની નિમક હલાલતા જુઓ, એની વફાદારી જુઓ. જેને રોટલો ખાય એના માટે પ્રાણ આપી દે, પણ બરાબર એની વફાદારી બીજાને. એક તિર્યંચ પ્રાણીમાંથી એનો ગુણ પકડે છે લોકો. એ આ વિચારધારાવાળા માણસો હોય છે. શું કહે છે અહીંયા, સર્વવૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ એટલે સંસારી પદાર્થો પ્રત્યેનો મોહ, કામ્ય પ્રેમ એટલે સંસારી પદાર્થ પ્રત્યેની ઈચ્છા અને મોહ, તે મટાડી શ્રુત ધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે. એ કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. આત્મકલ્યાણ એટલું વહાલું કરવું જોઈએ. તો એનું નિમિત્ત પણ એટલું જ, એના પર એટલું જ વજન રહીએ એમ કહેવું છે. પછી બીજા પેરેગ્રાફ છે, અનાદિથી જીવને સંસાર પરિણતિ આદે, એ બીજો પેરેગ્રાફ પર ચાલે છે આપણે. અનંત કરુણા, અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે. અને એમને પણ અનુભવ એમ થયો ને કે મને પણ કોઈએ એ દુઃખ મટવાનો માર્ગ બતાવ્યો ત્યારે મેં જોયો ને, એ બતાવનાર ન મળ્યા હોત તો શું થાત મારું. અનંતકાળથી રખડતો તો, અનંતકાળથી દુઃખી થતો તો, હજી અનંતકાળ દુઃખી જ થાત, બીજું કાંઈ ન થાત. શું એટલે એ માર્ગ જાણ્યો છે જે તે ભૂતકાળમાં કહેતા હતા, વર્તમાનમાં એ કહે છે આપતો પુરુષો, સમાધિ કહેવાના છે, કહેશે છે એ માર્ગ. એક જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિશે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાન પરિણતિ અને તેથી પ્રાપ્ત થયું છે દુઃખ પરિણામ તેને નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવા યોગ્ય છે. અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યા પૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે, એમ કહીને મર્યાદા બાંધી આ વાતને કે બીજા જેને એવું સ્વાભાવિકપણું પ્રગટ્યું નથી, સુખ પ્રગટ્યું નથી અને અજ્ઞાન પરિણતિ જેની મટી નથી, જે હજી દુઃખી છે, સુખી થયો નથી, એ સુખના અનુભવને જાણતો નથી, સુખી થવાના અનુભવ પ્રધાન ઉપાયને જાણતો નથી, એ કેવી રીતે ઉપાયને કહેશે, કેવી રીતે ઉપાયને સમજાવશે, એ કહી ન શકે ને સમજાવી ન શકે. એટલે એ મર્યાદા બાંધી છે. પછી છતાંય કોઈ એવી વાત કરે છે તો માનો કે ભલે એવું અનુભવ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, પણ છતાં વાત એવી જ કરે છે તો કે એક કલ્પના પ્રાપ્ત છે. શું છે? એક કલ્પના પ્રાપ્ત છે. અને કલ્પના પ્રાપ્ત કોઈ વ્યક્તિ હોય એની પાસેથી તે કલ્પિત વાતો શ્રવણ કરવા યોગ્ય નથી, અને કલ્પનાએ ચડીને એનું આરાધન પણ કરવા યોગ્ય નથી. એ વાત એમણે લખી છે, નંબર મને યાદ નથી પત્રનો, એ વાત બહુ સ્પષ્ટ લખી છે કે કલ્પના પ્રાપ્ત પુરુષથી આ વાત સાંભળવા જેવી નથી. કેમ કે એ ઉન્માર્ગ છે, એ સન્માર્ગ નથી, ઉન્માર્ગે ચડવાની પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે માર્ગે તો ન ચડે, ઉલટાનો બીજા માર્ગે ચડી જાય. કિશનદાસ ઉપરનો પત્ર છે, ચલો પેરેગ્રાફ છે ને ત્યાં બરાબર છે. હવે આઠ પોસ્ટકાર્ડ વાળામાંથી આ એક પોસ્ટકાર્ડ છે. શું? હવે એવો નિશ્ચય કરવો ઘટે છે. આપણે તો આના ઉપર સ્વાધ્યાય થઈ ગયો છે, આ પ્રવચનો છપાવવાના પણ છે, લખાઈ પણ ગયા છે. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. કોઈ એમ કે પણ શાસ્ત્રમાં સ્પષ્ટ વાત છે કે સ્વરૂપનો આશ્રય કર તો તારું કલ્યાણ થાય, સ્વરૂપ દ્રષ્ટિ કર તો તારું કલ્યાણ થાય. તારું સ્વરૂપ ધ્રુવ છે, અનંત ગુણનું ધામ છે, એવી શ્રદ્ધાને એવી દ્રષ્ટિ કર તો તારું કલ્યાણ થાય. તો આપણે એમ કંઈ કરી શકીએ કે ન કરી શકીએ? અત્યારે ચાલે છે, આ ગડબડ ચાલે છે. તો કહે છે કે તે પુરુષથી આત્મા જાણ્યા વિના, તારે આત્માની શ્રદ્ધા કરવી છે ને, આત્માની દ્રષ્ટિ કરવી છે ને, પણ તું કે તારી મેળે જાણી શક કે નહીં, કોનાથી જાણી શક કે જેણે આત્મા જાણ્યો છે એનાથી? તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના ગ્રંથથી આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગને, કેવા પુરુષ? આત્મારૂપ પુરુષના સત્સંગને નિરંતર કામના રાખી, સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે, હવે ઉદયમાં આ બાજુ સત્સંગની કામના રાખવી અને આ બાજુ સંસારને પણ રસ વર્તી નહીં, ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી, એટલે કર્મના ઉદય સંબંધી અને લોકધર્મ એટલે ફરજો સંસારને, તેનાથી પરિણામે છૂટી શકાય એવી રીતે કયો દ્રષ્ટિકોણ છે? પ્રવૃત્તિમાં પ્રવૃત્તિનો દ્રષ્ટિકોણ નથી, પ્રવૃત્તિમાં છૂટવાનો દ્રષ્ટિકોણ છે. પરિણામે છૂટી શકાય એટલે ફળ સ્વરૂપે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો, એવી રીતે વ્યવહારની પ્રવૃત્તિ કરવી. જે વ્યવહાર કર્યામાં, જે વ્યવહાર કરવામાં જીવને પોતાની મહત્તાદીની ઈચ્છા હોય, જ્યાં હું મોટો ગણાવું, મારું કંઈક સારું દેખાય, ક્યાંય પણ દેખાવ કરવાનો ભાવ કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિમાં હોય, તે વ્યવહાર કરવો યોગ્ય નથી, એવો વ્યવહાર નહીં કરવો. કેમ કે આત્મકલ્યાણને બાધક છે. આ પેરેગ્રાફમાં એટલું માર્ગદર્શન આપ્યું છે. આપણે તો સ્વાધ્યાય ચાલી ગયો, બહુ સ્પષ્ટ વાત કરી છે, બીજી રીતે કલ્પના ચડવા જેવું નથી. આત્મા એક અનુભવનીય પદાર્થ છે, અનુભવ કરવા યોગ્ય પદાર્થ છે. એટલે જેના કથનમાં એના અનુભવની પ્રધાનતા હોય, એ જ કથન અનુભવમાં નિમિત્ત થાય. એ કથન નિમિત્ત થાય છે એવું નથી, તો એના એક શબ્દો બીજાના હોય, નિમિત્ત ન થાય એનું શું કારણ? અનુભવની ઝલક એમાં નથી. જે વચનમાં અનુભવની ઝલક આવે એ ત્યાં નથી, એબ્સન્ટ છે, શૂન્ય છે, અનુભવથી શૂન્ય છે, શબ્દો છે ખાલી. એટલે એકલા શબ્દો નથી, એમાં અનુભવ નીતરે છે, નીતરતો અનુભવ હોય છે, એટલે એ અનુભવમાં નિમિત્ત પડે છે. એટલે આત્મા અનુભવનીય પદાર્થ હોવાથી, અનુભવને યોગ્ય એવો પદાર્થ હોવાથી કેવળ શ્રવણ યોગ્ય પદાર્થ નથી, શ્રવણ કરનારનું લક્ષ પણ અનુભવ ઉપર છે, કે કહેનારનો આમાં અનુભવ શું કામ કરે છે, મારે એ અનુભવ ઉપર જવું છે. કથન તો એ અનુભવને બતાવવાનો ચીપ્યો છે, અનુભવને પકડીને કામ કરે છે, ચીપ્યો. શબ્દો તો ચીપ્યા જેવા છે, ભાવનો, ભાવને પકડતા પકડવાનો ચીપ્યો છે શબ્દ, એ અનુભવના ભાવને પકડવાનો ચીપ્યો છે, એના ઉપર ચીપ્યાને નથી જવું. એને ભાવ શું પકડ્યો છે એ વખતે, કહેતી વખતે કયો ભાવ પકડ્યો છે એ જોવે છે સાંભળનાર, તો એ અનુભવની લાઈને ચડે છે. નહીતર તો શબ્દોની ભભકમાં મોહ પામી જાય. એવા વિદ્વાનો, એવા ઓરેટર, વક્તરા, ક્લાસ વન ઓરેટર હોય, એકદમ છઠ્ઠાથી બોલતા હોય, એમાં મોહ પામે છે લોકો. હા, કેવું સરસ બોલે, કેવી સરસ શૈલી છે, કેવી સરસ બોલવાની કળા છે એની પાસે, બિલકુલ ન જોવે. એની નજર પણ અનુભવ ઉપર હોય, સામાન્ય અનુભવ ઉપર હોય, કે પોતાનો અનુભવ કે છે કે નહીં એની અંદર. એવી રીતે શ્રવણ કરવાનો પણ પદ્ધતિ છે અને કહેવાની પણ કોઈ પદ્ધતિ છે, એને આત્મ પદ્ધતિ કહી છે. કેવી વાત છે, એ માર્ગ કહે છે. એ માર્ગ એ કે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિશે, એવા જ્ઞાની પુરુષ તે જ તે જ્ઞાન પરિણતિ અને તેથી પ્રાપ્ત થયું છે જે અને તેથી પ્રાપ્ત થયું છે જે દુઃખ પરિણામ તેને નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવા યોગ્ય છે. અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે, નિમિત્ત બળવાન નિમિત્ત એ છે. શું માટે તે વચન, જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, એવું જે વચન કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય તે અપૂર્વ ભાવરૂપ જાણે. કેવી રીતે જાણવું, તે અપૂર્વ ભાવરૂપ જાણે, તેમાં પરમ પ્રેમ વર્તે. શું એ શ્રવણ પ્રત્યે એને પરમ પ્રેમ વર્તે. એક વર્ષના છોકરાની ભાષા હજી શરૂ ન થઈ હોય ત્યાં હજી એક બે અક્ષર બોલે ત્યાંને પ્રેમ આવે, તો પોતાના આત્મકલ્યાણવાળી ભાષા શ્રવણ પ્રત્યે એને કેટલો પ્રેમ આવે. શું એમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. કોઈને તો તત્કાળ પ્રગટ થાય, તો કોઈને અનુક્રમે પણ ભવિષ્યમાં પ્રગટ થાય, પણ પરમ પ્રેમે એવું શ્રવણ થતું હોય તો. એવી શ્રુત ધર્મ ઉપરની રુચિનું વ્યાખ્યાન આ એક પદમાં કર્યું છે. બહુ કાઢ્યું છે ઘણું પોતે એક પદમાંથી, આખો પત્ર લખીને કાઢ્યું છે. કેટલો રાખ્યું